દોલત રામ જીકૃત છ ઢાળા ચાલે છે, એમાં બીજી ઢાળ છે તેની છઠ્ઠી ગાથાનો ભાવાર્થ છે, 39મું પાનું છે, 39 પેજ નંબર. એમાં બંધ તત્વની આપણને ભૂલ શું છે તેની વાત થઈ છે. એની બંધ તત્વમાં શું કીધું, પુણ્ય અને પાપ ખરેખર તો બંને બંધના કારણ છે. પુણ્ય ભાવ હો તો પણ બંધનું કારણ છે, પાપ ભાવ હો તો બંધનું કારણ. બે બંધનું કારણ છે, અહિત કરનાર છે, દુઃખનું કારણ છે. છતાં અજ્ઞાની એવું નિર્ધાર રૂપ માનતો નથી. છેલ્લી લાઈન એમાં શું છે, 39ના પાના ઉપરની બીજી લાઈન છે, એડિશન કદાચ જુદી હોય તો હશે. અજ્ઞાની એવું નિર્ધાર રૂપ નથી માનતો, નક્કી કરીને નથી માનતો. કોઈ પણ જેમ બેભાન દશામાં, સપન દશામાં, ઊંઘમાં ગમે તેમ બોલે છે તેને કોણ સાચું માને? ઘણાને ઊંઘમાં બોલવાની ટે હોય ને, ઊંઘમાં ગમે તે બોલે છે ને કોઈ સાચું માને છે? કોઈ પ્રાણે બોલે છે તો કોઈ માને છે? કોઈને ડર આપીને, ભય દેખાડીને? એમ અજ્ઞાની કેવો છે, નિર્ણય કરીને, નિર્ધાર કરીને, નક્કી કરીને એ માનતો નથી કે પુણ્ય અને પાપ કેવા છે, સમાન છે. એ તો કેવી રીતે માને છે, પોતાની કલ્પનાથી, ખોટા અભિપ્રાયથી ગમે તે માને છે. તો તે અજ્ઞાનીને બંધ તત્વની ભૂલ છે. અભિપ્રાય એને નક્કી નથી કર્યો, એ બંધમાં પુણ્ય અને પાપ બે સમાન રૂપ છે તેવું નક્કી નથી કરતો, તે બંધ તત્વની ઊંધી શ્રદ્ધા છે. હવે સંવર તત્વની ભૂલ. નિશ્ચય સમ્યક દર્શન જ્ઞાન ચારિત્ર તેજ જીવને હિતકારી છે. પુણ્ય અને પાપ બંને અહિતકારી છે, તો હિતકારી શું છે? જીવનું હિત થાય, કલ્યાણ થાય, સુખ મળે એવું જગતની અંદર શું છે? કે નિશ્ચય સમ્યક દર્શન જ્ઞાન અને ચારિત્ર. નિશ્ચય એટલે સાચી, યથાર્થ, જેવી વસ્તુ સ્વરૂપ છે તેવી સાચી ઓળખાણ કરવી, સાચી પ્રતીતિ કરવી, સાચી શ્રદ્ધા કરવી, તે નિશ્ચય સમ્યક દર્શન છે. સમ્યક એટલે સમીચીન, જેવું છે તેવું, યથાર્થ, સમ્યક યથાર્થ. શ્રદ્ધા એટલે ઓળખાણ, પ્રતીતિ, તો તેને નિશ્ચય સમ્યક દર્શન કહે છે. સાત તત્વો, છ દ્રવ્ય, દ્રવ્ય ગુણ પર્યાય, જેવું જગતનું અને પોતાના આત્માનું સ્વરૂપ છે તેવું એને બરોબર શ્રદ્ધામાં લેવું, તેને નિશ્ચય સમ્યક દર્શન કહે છે. જ્ઞાન, જેવું આત્માનું શ્રદ્ધાન થયું છે તેવું જ જ્ઞાન હોય છે. શ્રદ્ધાને જ્ઞાન કેવું છે, સાથે છે. આગળ આની પછી જ ઢાળમાં સમ્યક દર્શન જ્ઞાનનું સ્વરૂપ ચારિત્રનું આવશે. જેમ આપણે સૂરજ પેલા ઉગે કે પ્રકાશ પેલા થાય, બેમાં શું પેલા થાય? જેમ બંને સાથે છે, છતાં આપણે ભાષામાં શું બોલીએ, સૂરજ ઉગ્યો એટલે પ્રકાશ થયો. ભાષામાં આપણે ક્રમ પાડીએ છીએ ને, એમ ભાષામાં ક્રમ છે, બાકી ન્યાક્રમ છે. સૂરજ પેલા ઉગે ને પ્રકાશ પછી થાય, એમ પેલા શું થાય, સમ્યક દર્શન થાય, સમ્યક જ્ઞાન થાય, બે સાથે હોય છે. આપણે પેલા શેનો પ્રયાસ કરવો, સમ્યક દર્શન નો કે સમ્યક જ્ઞાન નો પ્રયાસ શેનો કરવો? પેલા શેનો પ્રયાસ, સમ્યક દર્શન કે સમ્યક જ્ઞાન નો? તો સમ્યક જ્ઞાન થાય તો સમ્યક દર્શન થાય કે નહીં? તો પ્રયાસ કોનો કરવો? બે સાથે છે પણ પ્રયાસ કોનો કરવો, સમ્યક જ્ઞાન નો કે સમ્યક દર્શન નો? પોતાનો આત્માનો કરવો, પણ શું પ્રાપ્ત કરવાનો પ્રયત્ન કર. સરસ પ્રયાસ તો આત્માને પ્રાપ્ત કરવાનો, પણ એમાં ધ્યેય શું પેલા બાંધવું, સમ્યક દર્શન જોવે છે કે સમ્યક જ્ઞાન જોવે છે? અને શ્રદ્ધા સાચી હોય તો જ્ઞાન સાચું થાય, બે છે ને, અરસપરસ બે છે ને. એટલે ખરેખર પ્રયાસમાં બંનેનું સાથે હોય. મારે શ્રદ્ધા પણ સાચી કરવી, સાથે સાથે જ્ઞાન પણ સાચું છે. સાચી સમજણ વગર સાચી શ્રદ્ધા નહીં, સાચી શ્રદ્ધા વગર સાચું જ્ઞાન નહીં, બે નો પ્રયાસ સાથે હોય. એકાંત કોઈ કહે છે કે મારે જ્ઞાનનું કામ નથી, પેલા શ્રદ્ધા કરી શકાય, એમ નહીં ચાલે. જ્ઞાન સમજણ વગર તને માર્ગનો ખ્યાલ નહીં આવે. મુખ્ય ગુણ ન કહે, એમ જવાબ દેવો કે બે સાથે છે. પૂછીએ એટલે કઈ જવાબ, બે સાથે, બે નો પ્રયાસ. મારે જેમ જેમ સમજણ વધે તેમ શ્રદ્ધા સાચી કરીશ, ને સાચી શ્રદ્ધા કરી કરીને સાચે જ્ઞાન પણ સાચું કરું, બેયનો પ્રયાસ સાથે ચાલતો હોય છે. કથન શૈલીમાં અલગ અલગ આવે કે ભાઈ અગિયાર અંગનું જ્ઞાન તો ઘણી વાર કર્યું તે સાચી શ્રદ્ધા ન કરી, કથનમાં આગળ પાછળ આવે તો બીજી વાર એમ પણ આવે દેવશાસ્ત્ર ગુરુનો વિકલ્પાત્મક શ્રદ્ધા નવ તત્વની ઘણી કરી પણ આત્માને જાણ્યો નથી. એટલે બે કથન શૈલી, જેમ 17-18માં પેલા શું આવે, પ્રથમ આત્માને જાણવો, તો એનો અર્થ એમ છે કે પેલા જ્ઞાન થાય ને પછી શ્રદ્ધા થાય છે. કથન શૈલીમાં કોઈનું મહત્વ આવે કે જ્ઞાન પેલા કરો, કોઈ કે શ્રદ્ધા, પણ પ્રયાસમાં આપણા જીવનમાં પ્રયાસમાં કોણ હોય કે શ્રદ્ધા ને જ્ઞાન બેયનું સાથે કાર્ય હોય છે. શ્રદ્ધા ઇમ્પોર્ટન્ટ, જ્ઞાન ઇમ્પોર્ટન્ટ, બે સરખા કેવા, ઓછા વધતા. આપણે ચાલીએ છીએ એમાં ડાબો ઇમ્પોર્ટન્ટ કે જમણો ઇમ્પોર્ટન્ટ, કયો છે? વિચ યુ પ્રિફર, વિચ યુ પ્રિફર, રાઈટ ઓર લેફ્ટ? ઇક્વલ છે, એમાં કોઈ ભેદ નથી હોતો. એમ શ્રદ્ધા જ્ઞાનની સાધનામાં બેયની ભૂમિકા છે, બેયનો પ્રયાસ બેયનું હોવું જોઈએ. એકાંતે શ્રદ્ધા એકાંતે જ્ઞાન એમ હોતું નથી. શ્રદ્ધા જ્ઞાનને બળ આપે છે અને જ્ઞાન શ્રદ્ધાને, બે સાથેનું કામ ચાલે છે. ઉપદેશ શૈલી અનેક પ્રકારની હોય છે. દર્શન, દર્શન એટલે જેને સમ્યક દર્શન કહો એ શ્રદ્ધા ગુણની પર્યાય, અને જ્ઞાન સાથે દર્શન જેને કહીએ એ અવલોકન, એ જુદી વાત છે. સમ્યક દર્શન એટલે સાચી શ્રદ્ધા. બાકી જે ચેતનાના બે ભેદ છે દર્શન અને જ્ઞાન, એમાં દર્શન એટલે દેખવું, અવલોકન, અને જ્ઞાન એટલે જાણવું. તો નિશ્ચય સમ્યક દર્શન જ્ઞાન, આત્માનું સાચું જ્ઞાન, જેવું આત્મ સ્વરૂપ શ્રદ્ધામાં આવ્યું છે તેવું જ સાચું તે સમયે જ્ઞાન પ્રગટ થાય તેનું નામ નિશ્ચય સમ્યક જ્ઞાન કહેવામાં આવે છે. અને તે જ વખતે ચારિત્ર પણ પ્રગટ થાય છે. સ્વરૂપ આચરણ ચારિત્ર, સ્વરૂપમાં અંશે આચરણ રૂપ, સ્થિરતા રૂપ, એકાગ્રતા લીનતા રૂપ ચારિત્ર પ્રગટ થાય છે તેનું નામ નિશ્ચય સમ્યક ચારિત્ર કહેવામાં આવે છે. એ ત્રણેય કેવા છે? જીવને હિતકારી છે, સુખના કારણ છે, કલ્યાણના કારણ છે. સ્વરૂપમાં સ્થિરતા વડે ઈ જ્ઞાનની વાત કરી. જ્ઞાન વૈરાગ બે શબ્દ છે ને, અને વૈરાગ શું છે કે સ્વરૂપમાં સ્થિરતા વડે રાગનો જેટલો અભાવ તે વૈરાગ્ય છે. વૈરાગ્યની શું વ્યાખ્યા? પર પદાર્થને છોડવા એ વૈરાગ્ય શું છે? પરિગ્રહ ઓછા કરવા એ વૈરાગ્ય છે. કાનમાં ખીલા નાખી દેવા ને આંખ બંધ કરી દેવી ઓલે આવે છે ને થ્રી મંકીસ, ખોટું સાંભળવું ને બોલવું નહીં ને, એ કોઈ વૈરાગ્ય નથી. જીવનમાં સાચો વૈરાગ્ય કોને કહેવાય છે એની અસ્થિ નાસ્તિ સહિત વ્યાખ્યા કરે છે કે સ્વરૂપમાં સ્થિરતા વડે એ અસ્થિ કરી, અને જેટલી સ્વરૂપમાં સ્થિરતા થાય તેટલો રાગનો અભાવ થયા વગર રહેતો નથી તેનું નામ વૈરાગ્ય છે. પરિગ્રહ વસ્તુ છૂટું એનો એ વૈરાગ્ય નથી, રાગનો અભાવ તે વૈરાગ્ય. વસ્તુ તો પરદ્રવ્ય છૂટી જ છે, અને જેટલો જેટલો રાગ છૂટશે તેટલો પરિગ્રહ સેજે છૂટા વગર રહેશે નહીં, છોડવો પડતો નથી. છોડવો પડે છે એનો અર્થ કે તને હજી મમતા બાકી છે. મમતા છે તો છોડવો શબ્દ આવે છે, સહજપણે વૈરાગ્ય તો છૂટી જાય છે, છોડવો પડતો નથી. તો પરિગ્રહ ની મમતા ક્યારે છૂટે? કે રાગ છૂટે તો. અને રાગ ક્યારે છૂટે? સ્વરૂપમાં સ્થિરતા થાય તો. તો સ્વરૂપમાં જેટલી સ્થિરતા થાય તેટલો રાગ છૂટે છે તેનું નામ સાચો વૈરાગ્ય કહેવામાં આવે છે. જ્ઞાન વગર વૈરાગ્ય હોય નહીં. જ્ઞાન વગરનો વૈરાગ્ય કેવો છે? રૂંધાયેલો કસાય છે. તે કસાયને દબાવ્યો છે, કસાયને ટાળ્યો નથી. એ કસાય ફાટશે ત્યારે કાંઈ ઊભું નહીં રહે. જ્વાળામુખી ફાટે શું થાય? એમ અહીંયા જ્ઞાન જ્યાં સાચું નથી ત્યાં કસાય ખરેખર અભાવ થતો નથી, એને પરાણે દબાવે છે. તે સાચો માર્ગ, સાચી પદ્ધતિ, સાચી રીત નથી. અને વૈરાગ વગરનું જ્ઞાન ઈ કેવું છે? શુષ્ક જ્ઞાન છે, એને ખરેખર જ્ઞાન જ કહેતા નથી. સ્મશાન વૈરાગ વગરનું જ્ઞાન ઈ કેવું છે? એ જ્ઞાન જ નથી, ધારણા જ્ઞાન છે, ક્ષોપસમ જ્ઞાન છે, પરલક્ષી જ્ઞાન છે. તેને સાચું જ્ઞાન કહેવામાં આવતું નથી. જ્ઞાન પૂર્વક નો વૈરાગ્ય, ગ્રહણ પૂર્વક નો ત્યાગ. જૈન દર્શનમાં ત્યાગ બહુ હોય ને, બધું છોડો બધું છોડો, બહુ કેટલા હોય, કંટ્રોલ્સ બહુ હોય છે ને, રિસ્ટ્રિક્શન બહુ હોય છે ને. અરે ભાઈ, અંદર સ્વરૂપનું જેમ જેમ ગ્રહણ થતું જાય છે તેમ તેમ તે પ્રકારનો રાગ છૂટા વગર, સહજપણે છૂટા વગર રહેતો થી આ પરાણે કરવાનો બળજોરીનો હઠનો માર્ગ નથી, સહજનો માર્ગ છે. સહજપણે સ્વરૂપમાં જેમ જેમ રૂચિ જાગૃત થતી જાય તેમ રાગ છૂટે તેનું નામ વૈરાગ્ય છે અને તે સુખના કારણ રૂપ છે. કોણ સુખના કારણ? જ્ઞાન અને વૈરાગ્ય. જ્ઞાનમાં શું લીધા? સમ્યક દર્શન, જ્ઞાન, ચારિત્ર, અને વૈરાગ્યમાં રાગનો અભાવ. અસ્તિ નાસ્તિ, જ્ઞાન એ સ્વરૂપની અસ્તિનું જ્ઞાન છે, વૈરાગ્ય છે કસાયથી રહિત પણ છે, તે સુખના કારણ છે. છતાં આવી તો વસ્તુ સ્વરૂપ છે, છતાં અજ્ઞાની જીવ તેને કષ્ટદાતા માને છે, દુઃખદાયક માને છે. માને છે કે નહીં? ચારિત્ર ને સિદ્ધ દશાને કેવું માને છે? સિદ્ધ દશામાં શું થાય? કંટાળો આવે ને, એકલા એકલા રહેવાનું, કઈ ન પ્રવૃત્તિ નહીં, શું કરે? ખરેખર આ જીવને સિદ્ધ દશા કેવી છે? પ્રાપ્ત તો થવાનો પ્રશ્ન જ નથી, પણ કેવી છે એ પણ એ કેવી માને છે? કષ્ટદાતા. આ મુનિરાજ એકલા જંગલમાં હોય, વાઘ સિંહ હોય, ઠંડી ગરમી હોય, મચ્છર માકડ હોય, માખી હોય, કેટલું દુઃખ હશે. એને ખરેખર દુઃખદાયક માને છે. અરે ચારિત્ર દશા, સંવર નિજરાની દશા આત્માના આનંદથી ભરપૂર છે. શરીરનું જેટલું લક્ષ છૂટી ગયું છે કે શરીરમાં શું બને છે એ પણ તે તરફ લક્ષ જોવાની ફુરસદ નથી. પેલા બહુ સાયન્ટિસ્ટ બધા હોય એ કેટલા કામમાં લાગ્યા રહેતા હશે, બલ્બ પણ સોઈ દો તો બલ્બ હાલવા ને, એડિસન ને, એને કેટલા બલ્બ ફોડ્યા હશે પેલા બનાવતા પેલા, એની પાછળ કેવો લાગ્યો રહ્યો હશે કે કેટલા એક્સપેરિમેન્ટ કરીને અંતે કરે છે ને, એને એની પાછળ બીજું કોઈ ધૂન એક લાગી છે, મારે શોધવું છે. એમ અહીંયા જ્ઞાનીને મુનિરાજને શેની ધૂન લાગી છે? મારે મારો આત્મા જોવે છે, મારે મારો આત્મા પૂર્ણપણે જોણે. અલ્પપણે તો મેળ્યો છે, ચારિત્ર દશા છઠ્ઠું સાતમા ગુણસ્થાન સુધીની સુખ તો મને શુદ્ધતા મળી, પણ એનાથી મને સંતોષ થતો નથી. મારે તો પૂર્ણપણે, મારે અલ્પધારાએ આ મને સુખ અમૃત મળે છે, મને સંતોષ નથી. એ ધૂનની પાછળ જગતમાં શું ચાલે છે એ તરફ પણ લક્ષ હોતું નથી. આવું ચારિત્ર દશા કષ્ટદાયક નથી, દુઃખદાયક નથી, છતાં અજ્ઞાની તેને કષ્ટદાયક માને છે, દુઃખદાયક માને છે. એ આ સંવર તત્વની વિપરીત શ્રદ્ધા છે. સંવરને સાચી રીતે માનતો સ્વીકારતો નથી તેને અહીંયા અજ્ઞાની જીવને કહે છે. જ્યાં સંવર તત્વનું સાચું સ્વરૂપ ખબર નથી તો સંવરની પ્રાપ્તિની તો વાત ક્યાં રહી ગઈ. સંવર એ તો મોક્ષ માર્ગની શરૂઆત છે, ધર્મની શરૂઆત છે. એને ત્રણ રીતે વ્યાખ્યા કરી શકાય સંવરની. સંવર એટલે શુદ્ધતાનું પ્રગટ થવું. અસ્તિથી વાત કરીએ તો શુદ્ધતાની પ્રાપ્તિ તેનું નામ સંવર. નાસ્તિથી વાત કરીએ તો અશુદ્ધતાનું અટકવું. અશુદ્ધતાનું અટકવું તે નાસ્તિથી છે, અને શુદ્ધતાની પ્રાપ્તિ તેનું નામ અસ્તિ, તે સંવર કહેવામાં આવે છે. આ જ્યાં ભાવ સંવર પ્રગટ થાય છે ત્યારે નવા કર્મો આવતા અટકી જાય છે, તેનું નામ દ્રવ્ય સંવર કહેવામાં આવે છે. અંતરમાં વિતરાગતાની, જ્ઞાન વૈરાગ્યની પણતિ પ્રગટ થાય છે તો નવા કર્મો આવતા અટકી જાય, તેને દ્રવ્ય સંવર કહેવામાં આવે છે. આ સંબંધમાં અજ્ઞાની ભૂલ કરે છે કે સંવર સુખદાયક હોવા છતાં દુઃખદાયક માને છે. હવે આગળ સાતમી ગાથા. નિજરા અને મોક્ષની વિપરીત શ્રદ્ધા અને અગ્રહિત મિથ્યા જ્ઞાન. આપણે વાત બીજી ગાથામાં ચાર ગતિ પરિભ્રમણ, જે પહેલી ગાથા ઢાળમાં આપણને દેખાડ્યું કે ચાર ગતિમાં જીવ દુઃખ ભોગવે છે તેનું કારણ બતાવતા કીધું કે મિથ્યા દર્શન જ્ઞાન ચારિત્ર એ દુઃખનું કારણ છે. એમાં મિથ્યા દર્શનમાં બે પ્રકાર, ગ્રહિત અને અગ્રહિત, એમાં ગ્રહિત ની વ્યાખ્યા, અગ્રહિત ની શું વ્યાખ્યા છે કે સાત તત્વ સંબંધી ની ભૂલ. તો સાત તત્વ સંબંધી ની ભૂલમાં જીવ પોતે જ્ઞાન સ્વરૂપી હોવા છતાં તેને પરદ્રવ્ય રૂપે રાગમય રૂપે માને તે જીવ તત્વની ભૂલ છે. અજીવ આત્માથી ભિન્ન હોવા છતાં અજીવને પોતા રૂપે માને, શરીર ઉપજતા હું ઉપજ્યો, શરીર છૂટે તો મારો નાસ્તે અજીવ તત્વની ભૂલ છે. આશ્રવ દુઃખદાયક હોવા છતાં તેને સુખદાયક માને તે આશ્રવ તત્વની ભૂલ. બંધ તત્વની ભૂલ કે પુણ્ય પાપ બંને સમાનપણે બંધના કારણ હોવા છતાં તેમાં એક સારા ખરાબ માને તે બંધ તત્વની ભૂલ. અને સંવર તત્વ કે સંવર સુખદાયક હોવા છતાં તેને દુઃખદાયક માને છે તે સંવર તત્વની ભૂલ છે. હવે બે તત્વ બાકી રહ્યા, નિદ્રા અને મોક્ષ, એની ભૂલ દેખાડશે. અને જ્યાં અગ્રહિત મિથ્યા દર્શન હોય, સાત તત્વની ઊંધી માન્યતા હોય, ત્યાં અગ્રહિત મિથ્યા જ્ઞાન હોય તેની વાત પણ સાતમી ગાથામાં હવે કરશે. રોકે ન ચાહ નિજ શક્તિ ખોય, શિવ રૂપ નિરાકુલતા ન જોય, યાહિ પ્રતીતિ જુત કછુક જ્ઞાન, સો દુઃખદાયક અજ્ઞાન જાન. એનું ચિત્ર દેખાડ્યું છે. બેઠો બેઠો શેની કલ્પના કરે છે, મકાન હો ને મોટર હો ને આ બધી ઈ પોતે નિજરા તત્વની એની ભૂલ છે. બેઠા બેઠા કલ્પના કર્યા કરે, મમતા પરિગ્રહની બધી વસ્તુ મેળવવાની મમતા કરે છે, પોતાની શક્તિને યાદ નથી કરતો, બહારમાંથી સુખ મેળવવા જાવા નાખે છે, ફાંફા મારે છે, તે નિજરા તત્વની ભૂલ. અને સિદ્ધ ભગવાનનું સ્વરૂપ દેખાડ્યું છે, એ સિદ્ધ ભગવાનની નિરાકુલતાને તો યાદ નથી કરતો અને માને તો ત્યાં એકલા એકલા રહેવું, લટકતા રહેવું તેવી મોક્ષ તત્વની ભૂલ કરે છે તે વાત હવે કહે છે. અન્વયાર્થ એનો, મિથ્યા દ્રષ્ટિ પ્રાણી, પ્રાણી એટલે એનિમલ, આ એનિમલની વાત નથી કે તિર્યંચ આવા હોય છે. મિથ્યા દ્રષ્ટિ પ્રાણી કહેતા મિથ્યા દ્રષ્ટિ જીવ, ચારેય ગતિમાં જે કોઈ મિથ્યા દ્રષ્ટિ જીવ છે તે પોતાની આત્માની શક્તિ ખોઈને પોતાની આત્મશક્તિને યાદ કરતો નથી, સ્મરણમાં લેતો નથી, એને અનુભવતો નથી. ખોઈને એટલે કે શક્તિ ખોવાતી નથી, એનો સ્વીકાર કરતો નથી. શક્તિ અનંત ગુણ તો સ્વરૂપમાં છે જ, પણ એને વિસરી જાય છે, ભૂલી જાય છે. ખોઈને ઈચ્છાને રોકતો નથી, સ્વભાવ તરફની ઈચ્છા ભાવના નથી, તો એની ઈચ્છા કઈ તરફ દોડે છે? પર તરફ દોડે છે. અનંત સુખ સ્વરૂપ હું છું એ ખ્યાલ ના આવતા સુખની ઈચ્છા ભાવના કઈ તરફ દોડે છે? પર તરફ દોડે છે. ક્યાં સુધી દોડે છે? મનની દોડ ક્યાં સુધી હોય? વિકલ્પની દોડ ક્યાં સુધી હોય છે? બારમાં કે ને સ્કાય ઇઝ અવર લિમિટ એમ કે ને, અને રાગને માટે શું લિમિટ છે? ધેર ઇઝ અનલિમિટ. સ્કાય પણ નાનું પડે છે એના માટે. એટલી રાગની પણતી ક્યાંય પણ દોડતી હોય છે. સુખ જોવે છે, સુખ જ્યાં છે ત્યાં મળતું નથી, સુખને માટે બહારમાં શું નાખે છે? ગુજરાતીમાં ખબર છે, જાવા નાખવા એટલે શું, ફાફા મારવા એટલે શું, એને શું અર્થ જાવા નાખવા એટલે? જેનું કોઈ રિઝલ્ટ નથી આવું એવું કાર્ય કરવું એનું નામ જાવા નાખવા, ફાફા મારવા, બાજકા ભાર, ધુમાડા ને બાજકા ભરી હાથમાં શું આવે એનું નામ જાવા માર. જેનું રિઝલ્ટ આવવાનું નથી, ગમે તેટલું મહેનત કરે એનું શું થાય છે? જાવા નાખે, એનું કાંઈ હાથમાં આવવાનું નથી. એ મિથ્યા દ્રષ્ટિ સુખને માટે શું કરે છે? સાચો મહેનત પ્રયાસ પુરસાદ કરે તો ફળ પણ આવે. આ તો જ્યાં નથી ત્યાં ગોતે તો શું મળે? એક સરસ ગુરદેવજી દ્રષ્ટાંત આપતા, રિયલી સમજવા જેવો છે એ. આપણે પણ કેવી જેને કહે ને મૂર્ખામી ભરી ભૂલ કરીએ છીએ એનો સચોટ દ્રષ્ટાંત છે. એક મોટી ઉંમરના ડોશીમાં માજી હતા, અંધારામાં એને કાંઈક વસ્તુ ખોવાઈ ગઈ, અંધારામાં જડી નહીં અને અજવાળામાં કરીને પછી ગોતે છે બીજી જગ્યાએ. અંધારામાં ન જડી, થોડા બે ચાર જણા નીકળ્યા, શું કરો છો ડોશીમાં? તો કે હું ગોતું છું, મારી આ વસ્તુ ખોવાઈ ગઈ છે. તો ક્યાં ખોવાની? કે જો અંધારામાં. તો તમે અજવાળે શું કામ કરતો? ન્યા ન જડી એટલે. હવે ન્યા ન જડી એટલે અજવાળે ગોતે કેદી મળશે? મને અંધારે ન જડી એટલે હું ક્યાં ગોતું છું? અજવાળે કેદી એને મળશે? એ વાત તો કદાચ કોક ભૂલ કરતું હશે. બાકી અહીંયા અધ્યાત્મમાં એવી ભૂલ કરનારા કોણ છે? ગુરુદેવસિંહના દ્રષ્ટાંત આપણે આપણે આપણા જીવન તરફ જોઈને વિચારવાનું. હું પણ એવી ક્યાંક ભૂલ તો નથી કરતો કે સુખ છે ક્યાંક અને હું ગોતું છું ક્યાંક? સુખ છે મારા સ્વભાવમાં, મારા સ્વરૂપમાં. પણ ડોસીમાએ પછી શું કીધું? કે છોકરાએ એમ કીધું કે છે અંધારામાં અને અંજવાળામાં. કઈ ગોતું? કે ત્યાં જળતું નથી, અહીંયા મને સહેલું લાગે અજવાળે. અરે સહેલું લાગે છે કે ખોટો માર્ગ છે? જ્ઞાન ક્યારેક પણ અંધારામાં ફાફા મારતા જડવાની શક્યતા છે. બાકી અજવાળે ગમે તેટલું ભલે સહેલું લાગે પણ ક્યારેય મળવાની શક્યતા નથી. એમ અહીંયા માર્ગ અઘરો લાગે, વાર લાગે, પ્રયત્ન લાગે, પણ ત્યાં પ્રયત્ન કરશું તો મળશે. જ્યાં માર્ગ જ નથી, સુખ જ નથી, ત્યાં પ્રયત્ન કરવાથી ક્યારેય મળવાનું નથી. વાર લાગે સમય છે, પણ સાચો માર્ગ તો પેલા હાથમાં આવવો જ જોઈએ. વાર લાગે પુરુષાર્થની મનતા હોય હજી ક્ષમ્ય છે, પણ જો ઊંધો જ માર્ગ લીધો એ કોઈ કાળે સત્ય સુધી પહોંચી શકવાનો નથી. એમ સુખ અનંત આત્મામાં ભર્યું છે, એની બદલે પર પદાર્થોમાં ગોતવા જાય છે. એ ખરેખર ફાંફા મારે છે, ધુમાડાને બાજકા ભરે છે. એને ક્યારેય સુખ એના મળવાનું નથી. તો આ પોતાની અજ્ઞાની જીવ અનંત શક્તિ છે તેને ભૂલી જાય, વિસ્મરણ કરી જાય, અને ઈચ્છાને તો રોકતો નથી. જે જે ઈચ્છા થાય, કોઈ દી વિચાર કરે છે હું આ રાગ થયો, આ ઈચ્છા થઈ, એનું મને શું ફળ મળે છે, એનાથી મને દુઃખ નવા કર્મ બંધાય છે, એવું વિચારતો નથી. એક પછી એક ઈચ્છા. ક્યારે ઈચ્છા પૂરી થાય છે? શ્રીમદજી તો એના માટે સરસ વાક્ય લખ્યું છે, કડી ક્યા ઈચ્છત હો વત સભે એ ઈચ્છા દુઃખ મૂલ, જબ ઈચ્છા કા નાશ હો મિટે અનાદિ ભૂલ. ક્યા ઈચ્છત હો વત સભે, આ તે ઈચ્છા કરીને સાચું સુખ ને તું ખોઈ નાખે છો. કારણ કે ઈચ્છા પોતે દુઃખનું મૂળ છે. હે ઈચ્છા દુઃખ મૂળ, કાંટા વાવી વાવીને આપણે એમ કહીએ છીએ હવે મને કાંટા નહીં વાગે. અરે કાંટા વાવે છે તો કાંટા વાગ્યા વગર રહેવાના નથી. જબ ઈચ્છા કા નાશ હો, કઈ ઈચ્છા નહીં, પાપની ઈચ્છા પુણ્યની ઈચ્છા કોઈ પણ ઈચ્છા ના, જબ ઈચ્છા કા નાશ હો મિટે અનાદિ ભૂલ. આ અનાદિથી ભૂલ કરતો આવ્યો છો, એ મટશે ક્યારે? ઈચ્છાથી. ઈચ્છા શું દેખાડે છે? એનું અસ્તિત્વ શું દેખાડે? કે સુખ મેળવવું નથી, નહી તો સુખ મેળવવાની ઈચ્છા શા માટે હોય? ગમે તેટલી ઈચ્છા કરે છે, સુખ તારું દૂર વધતું જાય છે, નજીક નથી આવતું. જેમ જેમ ઈચ્છા રાગ દ્વેષની વૃત્તિ થાય છે, તેમ તારી ઈચ્છા દૂર જવાની, સુખ દૂર જવાનું છે. જીવનમાં કોઈની કોઈ બધી જ ઈચ્છા પૂર્ણ થતી નથી. એવો કોણ વ્યક્તિ છે જેની બધી જ ઈચ્છા પૂરી થઈ હોય? અને એ તો જૈન દર્શન પણ નહીં, પણ ઇકોનોમિક્સ વાળા પણ કહે છે કે નહીં, ડિમાન્ડ્સ કેવી છે, ડિમાન્ડ સપ્લાયનું શું છે? ડિમાન્ડ્સ આર ઓલવેઝ હાયર દેન ધ સપ્લાય. એનો અર્થ શું થયો? કે તમારી ડિમાન્ડ ક્યારેય ટોટલી ફૂલફિલ થવાની નથી. કારણ કે જગતમાં એટલા મીન્સ જ અવેલેબલ છે જ નહીં. એટલો સપ્લાય હોય તો તમારી ડિમાન્ડ ફૂલફિલ થાય ને, પણ જગતમાં એવું, એ તો જૈન દર્શન તો કહે છે, હવે તો એ લોકો પણ સ્વીકારે છે કે નહીં, એવું ક્યારે સિચ્યુએશન છે? ડિમાન્ડ્સ આર ઓલવેઝ હાયર ધેન ધ સપ્લાય, એવું સિચ્યુએશન ક્યારે છે? ક્યારે? કાયમ. પહેલા પણ હતું ને અત્યારના, પણ સાયન્સ લોકો કાંઈ એવું નહીં જાદુ કરી દે આપણી. તો એને એ લોકોએ શું સોલ્યુશન આપ્યું, એના માટે શું ઉપાય આપ્યો એ લોકોએ? સપ્લાય વધારે રાખો, તોય પણ એ તો કે ડિમાન્ડ ક્યારે ફૂલફિલ નહીં થાય. ડિમાન્ડ ઓછી કરવાનું કીધું છે? શું કીધું છે? પ્રાયોરિટી. પ્રાયોરિટી તમે પ્રેફરન્સ આપો, તમારી જે ડિમાન્ડ છે તેને પ્રેફરન્સ આપો. એ લોકોએ સોલ્યુશન નહીં પણ એડજસ્ટમેન્ટ શીખડાયું છે. ઇટ્સ નોટ એ સોલ્યુશન, ઇટ્સ એ એડજસ્ટમેન્ટ. જૈન ધર્મ એનું સોલ્યુશન આપે છે, તમારી ડિમાન્ડ ઓછી કરા. ઈચ્છા, ડિમાન્ડ કહો કે ઈચ્છાની તો વાત છે કે ઈચ્છાને રોકો. અને ઈચ્છાને કેવી રીતે રોકવી છે? પરાણે નહીં, રૂંધાયેલો કસાય નહીં, પણ સ્વરૂપની સ્થિરતા થતા તમારી ઈચ્છાઓ ઓછી થયા વગર રહેશે નહીં. આ એનો ઉપાય છે. તો ઈચ્છા અજ્ઞાની તો કોઈ રોકતો નથી, અને આકુલતાના અભાવને ઓલી ભૂલ નિજરાની થઈ પોતાના આત્માની શક્તિને ખોઈ નાખે છે. અને ઈચ્છાઓ મનના શું કહે છે એને? મનને શેની ઉપમા આપી છે? ઘોડાની આપે. બીજી શેની ઉપમા આપે છે? વાંદરાની ઉપમા આપે છે. એક તો વાંદરો હોય, એમાં દારૂ પીધો અને એમાં એને નિસરણી આપે, પછી શું કરે? કેવો શાંત બેસે? એક તો ચંચળ સ્વભાવ છે, એમાં શું થયું? દારૂ પીધો ને એમાં હાથમાં શું આવી? પછી શું થાય? એમ શું કરે છે આ જીવ? એક તો મિથ્યા શ્રદ્ધા છે, મિથ્યા જ્ઞાન છે, ને મિથ્યા ચારિત્ર છે. વિકલ્પ એક પછી એક, એક કોઈ રેફરન્સ વગરના વિકલ્પો કેટલા કરે છે. છાપું વાંચીને જાણે દુનિયાનો ડાયો એમ બધાને એડવાઇઝ આપવા બેસી જાય, ભલે કોઈ સાંભળે કે ન સાંભળે. આણે આમ કરવું છે ને આણે, કોણ તારું સાંભળે છે? આ વિકલ્પોની આકુરતા, ઉથલ પાથલ આકુરતા કોના માટે? તને તારા હિતની પડી નથી, દુનિયાને સલાહ દેવા જા છો, પણ હું મારું અહિત કરી રહ્યો છું એનો વિચાર નથી આવતો. અરે તારા પરિણામ તો જો, આ સમયે સમયે ઈચ્છાની આકુરતાથી દુઃખી થઈ રહ્યો છો એનો પોતાને ખ્યાલ નથી આવતો, તે નિજરા તત્વની ભૂલ છે. નિજરાની શું વ્યાખ્યા છે? જેમ સંવરમાં આપણે ત્રણ રીતે લીધી હતી, અસ્થિ નાસ્તિ અને દ્રવ્ય સંવર, એમ આમાં પણ અસ્થિ નાસ્તિ ને દ્રવ્ય નિજરા. સંવરમાં શું હતું? શુદ્ધતાની પ્રગટતા. નિજરામાં શું થાય છે? શુદ્ધતા જે પ્રગટ થઈ છે તેની વૃદ્ધિ. નિજરા એટલે શુદ્ધતાની વૃદ્ધિ. પોઝિટિવલી વિચાર કરીએ તો શુદ્ધતા જે સંવરમાં પ્રગટ થઈ છે તેમાં વૃદ્ધિ. નાસ્તિથી અશુદ્ધતાનો એક દેશ નાશ થવો, કારણ કે સર્વ દેશ મોક્ષમાં છે. તો નિજરા એટલે અશુદ્ધતાનો, સંવરમાં શું હતું? અશુદ્ધતાનું અટકવું. નિજરામાં શું છે? અશુદ્ધતાનું એક દેશ નાશ થવું. જેમ આપણે હોડકાના દ્રષ્ટાંત સાથે વિચાર કરીએ તો હોડકામાં જે પાણી ભરાણું હતું એને ધીરે ધીરે કાઢીએ છીએ, એમ અહીંયા નિજરામાં અશુદ્ધતા ધીરે ધીરે ટળે છે, તેનું નામ નાસ્તિથી નિજરા કહેવામાં આવે છે. અને જ્યાં અશુદ્ધતા અહીંયા નાશ પામે છે તો સામે કર્મો પણ ખરતા જાય છે, તેનું નામ દ્રવ્ય નિજરા કહેવામાં આવે છે. પણ કર્મને કેમ ખબર પડી કે આ જીવ નિજરા કરે છે એટલે મારે ખરી જવું? કર્મને કેમ ખબર પડતી હશે? કોમ્પ્યુટર છે ને, કોણે કોઈ પ્રશ્ન તો થાય ને? આત્મા કર્મનો નાશ કરે છે કે કર્મ એની મળે નાશ થાય છે? પણ એને કેમ ખબર પડી કે આ જીવ નિજરા કરે છે? અરીસાની સામે તમે ઉભા છો, અરીસાને ખબર છે તમે ઉભા છો સામે, તો હાથ તમે ઊંચો કરો ત્યાં નહીં થાય ને એમાં? કેમ એને ક્યાં ખબર પડી? અરીસાની સામે તમે ઉભા છો તો શું થાય છે? હાથ ઊંચો નીચો કરો તેમાં કેવું પડે છે? પ્રતિબિંબ. કેમ અરીસામાં જીવ આવી ગયો એને ખબર પડી છે? તમે જેમ બોલો છો એવું કેમ ટેપમાં ઉતરી જાય છે? એને ખબર છે કે આવા શબ્દો આવે છે, આવું ઉતરવું. અહીંયા પડછાયામાં કેમ એવો આકાર પડી જાય છે? કેમ ખબર પડે છે આવું બધું થાય છે? શું આ કેવા નિમિત્ત નૈમિત્તિક સંબંધો હોય છે? અરીસાની સામે તમે ઉભા છો તો એવો નિમિત્ત નૈમિત્તિક સંબંધ છે, એ અરીસાની યોગ્યતા છે. પથરા સામે, દિવાલ સામે ઉભા રહેશો તો નહીં થાય, કારણ કે દિવાલમાં એ પ્રકારની યોગ્યતા નથી. ત્યાં કઈ જીવપણાની જ્ઞાનની જરૂર નથી. એમ આવો નિમિત્ત નૈમિત્તિક સંબંધ છે કે અહીંયા જ્યાં ભાવ નિજરા થાય તો સામે દ્રવ્ય નિજરા સહજ થાય છે. નિમિત્ત નૈમિત્તિક સંબંધો છે. સાયન્ટિસ્ટ લોકો શું કરે? જગતના બે પૂતગલોના નિમિત્ત નૈમિત્તિક સંબંધને હાજર કરે છે. આપણી પાસે કેમિસ્ટ્રીમાં રિએક્શન આવે છે ને, કેમિકલ પ્લાન્ટમાં, એ રિએક્શન એટલે શું? પૂતગલોના નિમિત્ત નૈમિત્તિક સંબંધનું જ્ઞાન કરાવે છે. એમાં બીજું નવું શું છે? એમ અહીંયા ભાવ નિજરા અશુદ્ધતાનું એક દેશ ખરું જાય છે તો કર્મો પણ તેની મેળે એક દેશ ખરે છે, તેનું નામ દ્રવ્ય નિજરા કહેવામાં આવે છે. હવે મોક્ષ તત્વ, એની ભૂલ વાત કરે છે. અને નિરાકુલતાના અભાવને મોક્ષનું સ્વરૂપ માનતો નથી. મોક્ષ એટલે શું માને? જાણે ત્યાં લટકવું હશે ને એકલા રહેવું હશે, અથવા ઘણા શું માને? જ્યોતમાં જ્યોત ભળી જાય. મોક્ષ થતા શું થાય? જ્યોતમાં જ્યોત ભળી જાય. વાત તો સારી લાગે ને, મજા આવે ને, જ્યોતમાં જ્યોત ભળી જાય. કોઈ પણ જીવને પોતાના અસ્તિત્વનો નાશ ગમે છે? સંસારમાં દુખી ઓલો હોય, કૂતરો કે એવા દુખી, એને મારવા જાવ તો શું થાય છે? સંસારની દુઃખ દશામાં પણ આપણું અસ્તિત્વ જોવે છે, તો જ્યાં પૂર્ણ સુખ મળ્યું ત્યાં આપણા અસ્તિત્વ નાશ થઈ જાય, એવું કોને ગમે? એના માટે જોવે છે મોક્ષ, એના માટે કે આપણા અસ્તિત્વનો જ નાશ થઈ જાય. જ્યોતમાં જ્યોત ભળતી નથી. દરેક આત્મા પોતપોતાનું અસ્તિત્વ ત્યાં ટકાવી રાખે છે. જેનો પુરુષાર્થ જેના માટે અનંત કાળથી ઝંખતા હતા, એ પૂર્ણ સુખ આવે અને આપણો જ નાશ થઈ જાય તો ફાયદો શું? એ પુરુષાર્થ કર્યાનો ફાયદો શું? ત્યાં આપણું અસ્તિત્વ ટકી રહે છે. તે અનંત સુખને આપણે અનંતકાળ સુધી ભોગવીએ છીએ. પણ અજ્ઞાની એવું માનતો નથી. આકુતાના અભાવને મોક્ષનું સ્વરૂપ શ્રીમદજી એને માટે વ્યાખ્યા કરી છે ને. મોક્ષની શું વ્યાખ્યા કરી? મોક્ષ કહ્યો નિજ શુદ્ધતા. પછી આગળ તે પામે તે પણ સમજાયો સંક્ષેપમાં. કેવો છે? સકળ માર્ગ નિર્ગ્રંથ. આખો મોક્ષ માર્ગ નિર્ગ્રંથ છે. ક્યાંય પણ પરિગ્રહનું ગ્રહણ ત્યાં માર્ગમાં હોતું નથી. તો મોક્ષ કેવો કયો છે? આકાશમાં લટકવું, સિદ્ધશિલા ઉપર લટકવું, એનું નામ મોક્ષ છે? મોક્ષ કહ્યો નિજ શુદ્ધતા. પોતાના આત્માના અનંત ગુણોની પરિપૂર્ણ શુદ્ધ દશા પ્રગટ થવી, તેનું નામ મોક્ષ કહેવામાં આવે છે. પરિપૂર્ણ શુદ્ધતા, દરેક ગુણ પૂર્ણપણે ખીલી જાય. જેમ કમળ હોય છે એ કેવું ખીલે છે? સૂરજ ઉગે છે ત્યારે કળી હોય છે, કળી આખી પૂર્ણપણે ખીલે છે. એમ સ્વભાવ અત્યારના પ્રગટ નથી, એ જ્યાં સિદ્ધ દશા પ્રગટ થાય છે બધા જ ગુણો પરિપૂર્ણ રૂપે ખીલી જાય, તેનું નામ મોક્ષ દશા કહેવામાં આવે છે. તો તે પામે તે પંથ, એને પામવાનો જે પંથ છે તેનું નામ મોક્ષ માર્ગ કહેવામાં આવે છે. એની મોક્ષ માર્ગ કેવો છે? સકળ માર્ગ સમજાયો સંક્ષેપમાં, શાસ્ત્રોમાં સંક્ષેપમાં સમજાયો છે. એ આખો માર્ગ કેવો છે? નિર્ગ્રંથ છે. અંતર બાહ્ય ક્યાંય પણ ગ્રંથ હોતો નથી. અભ્યંતર મિથ્યાત્વની ગ્રંથિ ને બાહ્યમાં પરિગ્રહ પણ નહીં. એક તાતણો રાખે અને મુનિપણું મનાવે છે તો એ જીવ ક્યાં જાય છે? એટલો માર્ગ વિપરીત થાય છે. એક તાતણો પણ રાખે છે તેને મમતા એટલી રહી છે, એ નિર્ગંથનો માર્ગ રહેતો નથી. તો આ અજ્ઞાની જીવ સિદ્ધ દશામાં, મોક્ષ દશામાં, નિર્વાણ પદમાં આકુતાનો અભાવ છે તે મોક્ષ છે તેવું માનતો નથી. તેને મોક્ષ તત્વની ભૂલ કહેવામાં આવે છે. એક સાથે સાત તત્વમાંથી કેટલા તત્વની ભૂલ હોય? ઓછામાં ઓછી કેટલી હોય અને વધારે વધારે કેટલી હોય? એકની ભૂલ, એક તત્વની ભૂલ ત્યાં સાતે તત્વની ભૂલ છે. અને એક તત્વનું સાચું જ્ઞાન ત્યાં સાતે નું સાચું જ્ઞાન. જેમ ઘડા ઊંધા મૂકે તેના ઉપર પછી કેવા જ આવે, એમ એક તત્વની ભૂલ થઈ ત્યાં બધા તત્વોની ભૂલ થયા વગર રહેતું નથી. ને એક સાચું જ્ઞાન જ્યાં પ્રગટ થાય છે ત્યાં બધા તત્વોનું સાચું જ્ઞાન થયા વગર, કારણ કે એક તત્વ બીજા સાથે સંકળાયેલા છે. તો એકની ભૂલ ત્યાં સાતેની ભૂલ હોયા વગર. તેથી આમાં એવું નથી કે અડધાની સાચા ને અડધા તો 50% માર્ક તો મળે, એવું નથી. બધાની ભૂલ કાં તો બધાની સાચી જ્ઞાન. તો એ સાત તત્વની ભૂલ તેને અગ્રહિત મિથ્યા દર્શન કહેવામાં આવે છે. એની વાત કરી હવે કે છે મિથ્યા જ્ઞાન. અગ્રહિત મિથ્યા જ્ઞાન કોને કહે છે? આ ખોટી માન્યતા સહિત, એટલે અગ્રહિત મિથ્યા દર્શન સહિત જે કાંઈ જ્ઞાન છે. જે કાંઈ જ્ઞાન એટલે પછી ભલે 12માં એન્જિનિયરિંગનું, ડૉક્ટરનું ને એની તો કાંઈ વાત નથી, પણ અહીંયા પણ ધર્મનું બીજું જે કાંઈ જ્ઞાન એને હોય, ઘણા બધા મુખ પાઠ કર્યા હોય તો પણ એ બધું શું છે? તે કષ્ટને આપનારું અગ્રહિત મિથ્યા જ્ઞાન છે. ભલે પછી શાસ્ત્રોના શાસ્ત્રો ભણી ચૂક્યો હોય 11 અંગ સુધી મોઢે આવડતું હોય, સબ શાસ્ત્ર કે નય ધારી હે મત મંડન ખંડન ભેદ લે, બધું જ આવડે શાસ્ત્ર માં કયો ત્યાંથી પાનું કાઢીને તૈયાર આપે, એ બધું જ્ઞાન કેવું છે? અગ્રહિત મિથ્યા જ્ઞાન છે. જ્યાં અગ્રહિત મિથ્યા દર્શન છે એની સાથે જેટલું જ્ઞાન છે તે બધું અગ્રહિત મિથ્યા જ્ઞાન છે. ખોટી માન્યતા સહિત જે કઈ જ્ઞાન છે એની સાથે તે કેવું છે? પાછું દુઃખ ને કષ્ટ ને આપનારું અગ્રહિત મિથ્યા જ્ઞાન છે એમ સમજવું. જ્યાં જ્યાં મિથ્યા દર્શન છે ત્યાં ત્યાં મિથ્યા જ્ઞાન છે. ઊંધી શ્રદ્ધા છે એની સાથે ભલે કદાચ સાત દ્વીપને જોવે એવું ઉઘાડ જ્ઞાન હોય તો પણ તે મિથ્યા જ્ઞાન અજ્ઞાન છે, દુઃખ આપનારું જ્ઞાન છે. તો પેલા શું કરવું? શાસ્ત્ર જ્ઞાન ન કરવું કે સમ્યક દર્શન કરવું? શું કરવું? આ તો બધું અજ્ઞાન કહે છે ને, મિથ્યાત્વ સહિત શાસ્ત્ર નું જ્ઞાન કરવું કે ન કરવું? કે શાસ્ત્ર જ્ઞાન નું પણ પ્રયોજન શું છે? કે સાચી સમજણ, શાસ્ત્ર સમજીને સાચી સમજણ સુધી પહોંચવું છે. ખાલી શાસ્ત્રના શબ્દો યાદ કરવા નથી, શાસ્ત્ર ભણી જાય પણ એનો મર્મ ના સમજે તો શું કરે? એ ભૂલ થાય છે. એના માટે પણ ગુરુદેવ શીખે ને, સમજાયો સમજે નહીં કરે કાંઈ નું કાંઈ, ફાનસ સળગાવો કહ્યું નાખું ભડકા માય. એક જણને કીધું ફાનસ સળગાવો, તેણે શું કર્યું? ફાયર અગ્નિ લગાવીને એની અંદર ફાનસ નાખી દીધું. કારણ કે શું શબ્દ વાપર્યો હતો? ફાનસ સળગાવવાનો. એને જેવું કીધું એવું કર્યું ને, ફાનસ સળગાવવાનું કહ્યું, તેણે શું કર્યું? મોટો ભડકો કર્યો ને એની અંદર ફાનસ. સમજો કે નહીં? બરોબર કામ કર્યું કે નહીં એને? એમ આપણે પણ શું કરીએ છીએ? સમજાયવા સમજતા નથી. શાસ્ત્રમાં કઈ નહીં નું કથન છે, કઈ અપેક્ષાનું કથન છે તે સમજતા નથી. અને આપણે શું કરીએ છીએ? આપણા અભિપ્રાય શાસ્ત્ર વાંચીએ. શાસ્ત્રના અભિપ્રાય આપણું જ્ઞાન કરતા નથી, આપણો અભિપ્રાય મુખ્ય રાખીને શાસ્ત્ર વાંચે. આપણને ગમતી વાતને ત્યાં પિકઅપ કરીએ, પણ શાસ્ત્રને શું કેવું છે એ પ્રમાણે આપણું જ્ઞાન ક્યારેય કરતા નથી. તો એ શાસ્ત્ર શસ્ત્ર રૂપે પરમે છે, એના માટે દુઃખનું અહિતનું કારણ થાય. આપણા અભિપ્રાય શાસ્ત્ર વાંચવા છે કે શાસ્ત્ર પ્રમાણે આપણો અભિપ્રાય પલટાવો છે? શાસ્ત્રમાં વિતરાગતા કેવી છે? ચારેય અનુયોગનું તાત્પર્ય વિતરાગતા છે. તો શાસ્ત્રના અભ્યાસ કરીને, સ્વાધ્યાય કરીને, વાંચન કરીને એમાંથી વિતરાગતા કાઢવી જોઈએ. ચાહે સો પ્રથમાનુયોગનું હોય, ચરણાનુયોગ, કર્ણાનુયોગ કે દ્રવ્યાનું, વિતરાગતા કાઢવી છે. આપણા અભિપ્રાયે શાસ્ત્ર વાંચવું નહીં. તો આવો આપણા અભિપ્રાયથી શાસ્ત્ર વાંચી થોડું જ્ઞાન મેળવીએ છે, તે બધું અગ્રહિત મિથ્યા જ્ઞાન છે. તેનો ભાવાર્થ એમાં પેલી નિજરા તત્વની ભૂલ કે છે, એની વ્યાખ્યા પેલા કરે છે. નિજરા કોને કેવી? અસ્થિ નાસ્તિ પૂર્વક આત્મામાં આંશિક શુદ્ધિ નિવૃત્તિ. આપણે હમણાં વ્યાખ્યા લીધી અસ્થિથી. નિજરા કોને કહેવાય? શુદ્ધિની વૃદ્ધિ. શુદ્ધિની વૃદ્ધિ શું કામ કીધું? કારણ કે સંવરમાં ઓલરેડી શુદ્ધિ તો હતી, અને સંવર પૂર્વક નિજરા. આપણને નિજરા થાય છે કે નથી થતી? આપણને નિજરા છે ને, તો સુખ છે ને આપણને? કેમ, નિજરા તો છે આપણને. નિજરા જો આપણને થતી હોત તો સુખ કેમ નથી? કારણ કે સંવર પૂર્વકની નિજરા થવી જોઈએ. આપણને કેવી છે? બંધ પૂર્વકની નિજરા છે. નવું બંધ કરીએ છીએ ને જૂના કર્મ ખેરવીએ છીએ, નવી લોન લઈએ છીએ ને જૂના પૈસા આપીએ, તો હવે લોન રીપે કરી કે ન કરી? 5000 ની લોન નવી લીધી ને 4000 ની રીપે કરી તો શું કર્યું? લોન લીધી કે ન લીધી? એમ નવા કર્મ એટલા બાંધીએ ને જૂના થોડાક છોડીએ, તો એ કઈ છોડ્યું કહેવાય? એ નિજરા કહેવાય. સાચી નિજરા કઈ છે? સંવર પૂર્વકની નિજરા. તો એ સંવર પૂર્વકની નિજરાને શું કહેવાય? આંશિક શુદ્ધિની વૃદ્ધિ. સંવરમાં જે શુદ્ધિ પ્રગટ થઈ છે એમાં વૃદ્ધિ થવી, એના પર્સન્ટેજ વધે છે, તેને અસ્તિત્વ નાસ્તિત્વ અશુદ્ધિની હાનિ. જેમ જેમ શુદ્ધતા વધે છે તેમ તેમ અશુદ્ધતા ઘટે છે, ઓછી થાય છે, તેને સાચી નિજરા કહે છે. તેને સંવર્ત પૂર્વક નિજરા કહેવામાં આવે છે ને. અજ્ઞાની ને પણ જૂના કર્મ તો કરે છે, પણ એ કેવા છે? નવા કર્મ બાંધીને કરે. જયારે જ્ઞાની ને કેવી થાય છે? નવા કર્મ બંધાતા નથી, નવા કર્મ આવતા નથી, અને જૂના કર્મ ખરવા માંડે છે, તો તેને સંવર્ત પૂર્વક નિજરા કહેવામાં આવે છે. અને આવી નિજરા તે નિશ્ચય સમ્યક દર્શન પૂર્વક જ હોઈ શકે. જ્યાં સમ્યક દર્શન નથી ત્યાં આવી નિજરા હોઈ શકતી નથી. સાચી શ્રદ્ધા જ નથી, સાચું જ્ઞાન નથી, તો સાચું ચારિત્ર ને તપ ક્યાંથી હોય? બધા કે ને નિજરા સેનાથી થાય? તપ થી થાય. ને તપ સેનાથી થાય? ઉપવાસ થી થાય, વ્રત થી થાય. ખરેખર વ્રત એટલે શું ખબર છે? ગુરુદેવજી સરસ અર્થ કરે છે. વ્રત એટલે શું? વિતરાય જવું. જેમ વેલડી હોય છે ને, વેલડી શું કે પ્લાન્ટ, વેલ, એ શું છે? એક ઝાડ હોય મોટું, એને વિતરાય છે, અથવા આપણે એનો માછડો બાંધીએ છે ને, એને વિતરાય છે ને. એમ જેમ વેલડી એને વિતરાય છે તો એ આગળ વધી શકે છે. એમ પણતી કોને વિતરાઈ જવી જોઈએ? પોતાના સ્વભાવને વિતરાઈ જાય તેનું નામ સાચું વ્રત કહેવામાં આવે છે. તપ કોને કહેવાય છે? ઈચ્છા નિરોધ તપ, અથવા સ્વરૂપે પ્રતપન ઇતિ તપ. સ્વરૂપમાં ઉગ્રપણે સ્થિર થવું, લીન થવું, તેનું નામ તપ છે, અથવા ઈચ્છાને અટકાવવી. જેમ અહીંયા કીધું ને, રોકીએ ન ઈચ્છા. ઈચ્છાને તો રોકતો નથી, અને માની લે મને તપ થયું ને મને નિજરા થઈ. ઈચ્છાને રોકવી તેનું નામ તપ છે, અને આવા તપ પૂર્વક એને નિજરા થાય છે. આ તો એક ખાવાની ઈચ્છા ના કરે ને બીજી કેટલી ઈચ્છા ઉભી કરે? કેટલી ઈચ્છા કરે? ચાલુ જ છે ને, એમાં એવી વૃદ્ધિ કરે છે. ખાવાનું બનાવ્યું છે પણ કાલ મારા માટે રાખી મૂકજો, હું કાલ ખાવાનું છે. ઈચ્છા તો ચાલુ રાખી છે, કાલે પાણામાં શું બનાવવાનું છે, આમાં ક્યાં તે ઈચ્છા છોડી છે? આવી અજ્ઞાન આગળ આવશે, બાળ તપ ને બાળ વ્રત તો આપણે અનંત વાર આવા કર્યા છે. એ કોઈ સાચી નિજરા નથી, સંવર પૂર્વક નિજરા થવી. અને એ સંવર પૂર્વક ની નિજરા નિશ્ચય સમ્યક દર્શન પૂર્વક જ હોઈ શકે છે. જો સરસ તપની વ્યાખ્યા કરે છે, જ્ઞાનાનંદ સ્વરૂપમાં સ્થિર થવાથી કઈ ઈચ્છાનો નિરોધ? કઈ ઈચ્છાનો લખ્યો છે આમાં? શુભ અને અશુભ ઈચ્છાનો નિરોધ થાય તે તપ છે. ત્યાં સુધી સાચું તપ નથી. જ્ઞાનાનંદ પોતાના સ્વરૂપમાં સ્થિર થાય છે, અને સ્વરૂપમાં સ્થિર થાય છે તો એને ઈચ્છા જ ઉત્પન્ન થતી નથી. શુભ ઈચ્છા પણ નથી, અશુભ ઈચ્છા પણ નથી, પુણ્ય પણ નથી અને પાપ પણ નથી, તેને સાચું તપ કહેવામાં આવે છે. તપ બે પ્રકારના, બાળ તપ અને સમ્યક તપ. બાળ તપ એટલે એની વ્યાખ્યા કરશે, અજ્ઞાન દશામાં જે તપ કરવામાં આવે છે તે બાળ તપ છે. સ્વરૂપનું તો ખ્યાલ નથી અને સ્વરૂપનું જ્ઞાન નથી, તો એમાં સ્થિરતા નથી. અને જે કાંઈ તપ કરે છે એ શેના માટે છે? કાય ક્લેશ છે. બીજી ભાષામાં, ગુરુદેશની ભાષામાં કહે તો એ બધું શું છે? લાંઘણ છે. એ તપથી શું થાય છે? આ શરીર સુકાશે, બાકી આત્મામાં રાગ સુકાવવાનો નથી. રાગ તો એ જ સમયે ચાલુ છે. બાળ તપ એવો શબ્દ શું કામ આપ્યો? બાળ તપ સમજણ વગરના. જેમ નાના બાળકો હોય છે, રમકડાથી રમે છે ને, ટોઈસ, ટોઈસ થી શું માને છે? આ મારું ઘર છે, આ મારી મોટર છે. સાચું હશે ને, એને એની સાથે કેટલો પ્રેમ હોય છે. ટોઈસ તૂટી જાય તો પણ એને દુઃખ લાગે છે. એવું જેમ એને ખોટું છે, એમ આ અજ્ઞાની પણ તપ તો છે નહીં પણ એને તપ તરીકે માને છે, તો તે બાળ તપ. અજ્ઞાન ભરેલા, મૂર્ખાય ભરેલા તે તપ, તેને બાળ તપ કહેવામાં આવે છે. અજ્ઞાન દશામાં જે તપ કરવામાં આવે તે બાળ તપ છે. તેનાથી કદી સાચી નિજરા થતી નથી. પણ આત્મ સ્વરૂપમાં સમ્યક પ્રકારે સ્થિરતા અનુસાર જેટલો શુભ અશુભ ઈચ્છાનો અભાવ, જો બે ઈચ્છાનો અભાવ, અશુભ ટાળીને શુભ ઈચ્છા કરવી એ કોઈ તપ નથી. પણ આત્મામાં સમ્યક પ્રકારે સાચી રીતે સ્થિરતા થતાં જેટલા શુભ અશુભ ઈચ્છાનો અભાવ થાય તે સાચી નિજરા છે, અને તેને સાચું તપ કહેવામાં આવે છે. પણ મિથ્યા દ્રષ્ટિ જીવ એમ માનતો તો છે નહીં. मुनिव्रत धार अनंत बेर ग्रवेक उपजायो। आमा छ ढाळामां आगळ आवशे। आवा बार ना तप करीने तो अनंत वार एने नवमी ग्रह गयो, पण आत्माना ज्ञान वगर साचू सुख एने मेळ्यू नथी, साचा तप नथी। पण मिथ्या दृष्टि जीव एम मानतो तो नथी, पोतानी अनंत ज्ञानादि शक्ति ने भूले छे। आ ओछो अपराध छे, पोताना अनंत गुण नो स्वीकार नहीं होवाती।